એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ગુજરાતી સાહિત્યના એક ખૂબ જ મહત્વના નિબંધ પર વાત કરવાના છીએ. સુરેશ જોશીકૃત સર્જક અને યુગ સંવેદના.
હા, બહુ જ પ્રભાવશાળી લેખ છે.
બરાબર. એમાં સર્જકની જે આંતરિક દુનિયા છે, એની રચનાત્મકતા અને એ જે સમયમાં જીવે છે એ સમયની સંવેદનાઓ, આ બંને વચ્ચેનો જે સંબંધ છે ને, એને સમજવાનો પ્રયત્ન છે.
ખૂબ જટિલ વિષય છે.
હા, તો ચાલો શરૂ કરીએ. આ નિબંધના મુખ્ય વિચારો કયા છે અને એમ કે કોઈ સર્જક માટે આજે પણ આ કઈ રીતે ઉપયોગી થઈ શકે?
ચોક્કસ.
જોશી શરૂઆતમાં જ એક રસપ્રદ વાત કરે છે, સ્થિર કેન્દ્ર. હવે આ સ્થિર અને કેન્દ્ર થોડું આમ વિરોધાભાસી જેવું લાગે, નહીં?
હા, પહેલી નજરે એવું લાગે.
તો આનો મતલબ શું છે ખરેખર, અને સર્જક માટે આટલું બધું મહત્વનું કેમ?
અહીંથી જ એમની વાત શરૂ થાય છે. જોશીનું કહેવું છે કે જુઓ, સાચું સર્જન છે ને, એ કોઈ બહારના પ્રભાવથી નથી આવતું. એમ નહીં કે કોઈ ફેશન ચાલી એટલે લખી નાખ્યું, ના. એ તો અંદરથી આવે, પોતાના એક સ્થિર બિંદુમાંથી. એમના શબ્દોમાં કહીએ તો આવર્તની વચ્ચે સ્થિર કેન્દ્ર હોય છે.
આવર્તની વચ્ચે સ્થિર કેન્દ્ર?
હા, પણ આ સ્થિરતા એટલે જડતા નથી હો, એ તો ઉલટાનું ગતિનું મૂળ છે. એક ધરી જેવું જેની આસપાસ બધું ફરે.
અચ્છા.
જ્યાંથી બધી શક્તિઓ, વિચારો, સંવેદનાઓ એ બધું બહાર ફેલાય અને પાછું ત્યાં જ વળે. એટલે સર્જક માટે પોતાના મૂળ સાથે, આ અંદરના કેન્દ્ર સાથે જોડાયેલા રહેવું એ બહુ જરૂરી છે.
એટલે એમ કહી શકાય કે બહાર ગમે તેટલો શોરબકોર હોય, ગમે તેવા વાયરા વાતા હોય, સર્જકે પોતાના અંદરના અવાજને, પોતાની દ્રષ્ટિને પકડી રાખવાની છે.
બરાબર, બિલકુલ એ જ વાત. અને જોશી આ મુદ્દે ખૂબ સ્પષ્ટ છે, ચેતવણી પણ આપે છે.
શેની ચેતવણી?
કે જે લોકો ખાલી પ્રવાહમાં તણાઈ જાય છે, જે દેખાદેખી કે અનુકરણમાં પડી જાય છે, એમનામાં પેલું મૂળ સાથેનું જોડાણ, જોશી એને અનુસંધિત્સા કહે છે, એ નથી હોતું.
અનુસંધિત્સા?
હા. અને પરિણામ, એમનું કામ પછી પેલું ક્ષણજીવી બની જાય, છીછરું, વંડી પરના ઘાસ જેવું.
સમજાયું.
પણ એનો અર્થ એવો પણ નથી કે ભૂતકાળને જ પકડી રાખવું. જે લોકો બદલાવ સ્વીકારી જ નથી શકતા, જે રૂઢીને જ સર્વસ્વ માની બેઠા છે, એ લોકો પણ આ સ્થિર કેન્દ્રથી એટલા જ દૂર છે.
હા, એટલે કે પેલી તત્સમ વૃત્તિ, કરું ને, કન્ફોર્મિઝમ જેને કહીએ.
બરાબર. એ જ, એ તત્સમ વૃત્તિ પછી એ પરંપરાની હોય કે નવા ટ્રેન્ડની, એ સાહિત્ય માટે નુકસાનકારક છે. સાચો સર્જક તો આ બંને અંતિમોથી બચીને પોતાની કેડી જાતે બનાવે છે.
આ રસપ્રદ છે. એક બાજુ મૂળ સાથે જોડાવાની વાત, અને બીજી તરફ મને યાદ છે ત્યાં સુધી જોશી એઝરા પાઉન્ડનું સૂત્ર પણ ટાંકે છે, મેક ઇટ ન્યૂ, નવું કરો.
હા, બરાબર.
હવે આપણી પરંપરામાં તો સનાતનનો મહિમા ગવાયો છે, તો આ બે વાત વચ્ચે કંઈ તણાવ જેવો નથી લાગતો? જોશી આને કેવી રીતે જુએ છે?
સારો મુદ્દો છે. અને હા, જોશી આ તણાવ જાણે છે, એ સ્વીકારે છે કે આપણી સંસ્કૃતિમાં સનાતનનું ગૌરવ છે જ, પણ એમને એ પણ ડર છે કે ઘણીવાર આપણે પુરાતન, એટલે કે જે ખાલી જૂનું છે, એને જ ભૂલથી સનાતન માની લઈએ છીએ.
અચ્છા. હા, બની શકે.
એટલે જ તેઓ પ્રતિભાના એક મુખ્ય લક્ષણ તરીકે નવનવોન્મેષ પર ભાર મૂકે છે, સતત નવું કરવાની વૃત્તિ. એ તો ત્યાં સુધી કહે છે કે આપણે જે કૃતિઓને પ્રશિષ્ટ માની લઈએ છીએ ને, કે આ તો હંમેશા ચાલશે, એના પર પણ સવાલ ઉઠાવવો જોઈએ.
પણ નવીનતાનો આટલો બધો આગ્રહ શું કામ? જૂનામાં જે સારું છે એને સાચવવું એ પણ જરૂરી છે ને?
જોશીના મતે નવીનતા બે કારણોસર જરૂરી છે. પહેલું, સર્જનનું ગૌરવ શામાં છે? મૌલિકતામાં. જો કોઈ લખે એ ખાલી પુનરાવર્તન કે નકલ હોય તો એમાં સર્જક પોતે ક્યાં રહ્યો?
સાચી વાત.
અને બીજું કારણ, જે કદાચ વધુ મહત્વનું છે, આપણી આસપાસનું જીવન, આપણું જગત એ સતત બદલાતું રહે છે, કાલની વાસ્તવિકતા આજની નથી.
હા, એ તો છે જ.
જોશી બહુ ધારદાર ઉદાહરણ આપે છે. પેલી કલાપીની ગ્રામ્ય માતાની કલ્પના છે એ આજના પ્રદૂષિત કારખાનાવાળા ગામડામાં ક્યાં મળે?
સાવ સાચી વાત.
રમણલાલ દેસાઈની ગ્રામલક્ષ્મી, એના ચહેરા પર આજે કદાચ રાસાયણિક ખાતરના ને કારખાનાના ધુમાડાના ડાઘા હોય, ફૂલો પર પણ ધુમાડાની રજ ચોંટેલી હોય. આજનો યુગ જુદો છે, યુદ્ધનો ભય, હિંસા, ક્રૂરતા આ બધું છે, તો સર્જકે આ બદલાયેલા સંદર્ભને જોવો તો પડે ને, અનુભવવો પડે.
એટલે એમ કે સર્જક પોતાના સમયની જે કડવી વાસ્તવિકતાઓ છે, એનાથી મોડો ના ફેરવી શકે, પોતાની કલ્પનાની દુનિયામાં જ ન રહી શકે.
ના, બિલકુલ નહીં. જોશી આ બાબતે બહુ કડક છે. એમનું એક વાક્ય છે, સર્જક તો દિલચોરી કરીને જીવી શકે નહીં.
દિલચોરી?
વાહ.
હા,
પોતાના યુગની સંવેદના, ભલે ને એ ગમે તેટલી અઘરી કે અસ્વસ્થ કરનારી હોય, એનાથી આંખ આડા કાન કરવા એને જોશી યુગદ્રોહ કહે છે.
યુગદ્રોહ ભારે શબ્દ છે.
હા, સાચા સર્જકની જવાબદારી છે કે પોતાના સમયને સમજે, એની પીડાને અનુભવે અને પછી એને કલા દ્વારા એવો આકાર આપે કે ભવિષ્યની પેઢીઓ એ યુગને સમજી શકે. જો કે જોશી કબૂલ કરે છે કે આવા સર્જકો ઓછા હોય છે જે ખરેખર સમયની સામે ટકી રહે છે. પણ એમને પછી સ્વીકૃતિ માટે આમ તેમ ફાંફા મારવા નથી પડતા. સમય પોતે જ એમના કામને માન આપે છે.
આ રસ્તો તો બહુ એકલવાયો લાગે છે. શું સર્જક પર બીજા દબાણો પણ હોય છે જેનાથી સાચવવાનું હોય? જોશી સરગસ અને ટંકશાળ જેવા શબ્દો વાપરે છે, એ શું છે?
હા, બહુ મહત્વના રૂપકો છે. જોશી બે પ્રકારના ઘોંઘાટની વાત કરે છે જે સર્જકને ભટકાવી શકે. એક છે સરગસ.
સરગસ
એટલે
એટલે
એટલે પેલું ટોળું, જે લોકો પોતાનો સૂર, પોતાની દિશા નક્કી કર્યા વગર જે ચાલતું હોય, જે ફેશનમાં હોય, એમાં જોડાઈ જાય, કીર્તિ મળે એટલે બસ એમાં પોતાની મૌલિકતા ખોઈ બેસે.
અચ્છા, અને બીજું ટંકશાળ?
બીજો ઘોંઘાટ છે ટંકશાળનો, એટલે કે સત્તાસ્થાનો, પુરસ્કારો આપનારી સંસ્થાઓ કે પછી અમુક વિવેચકો, જેઓ સ્વીકૃતિના સિક્કા પાડે, જે નક્કી કરે કે આ સારું ને આ નબળું. આ બંને સર્જકની પ્રમાણિકતા માટે ખતરારૂપ છે.
તો પછી આ બધા ઘોંઘાટ વચ્ચે સર્જક પોતાનું કામ કઈ રીતે કરે? એકાંત જ રસ્તો છે.
જોશીના મતે હા, આ સરઘસ અને ટંકશાળના શોરબકોર વચ્ચે પોતાનું એકાંત શોધી લેવું અને એને જાળવી રાખવું એ ખૂબ જરૂરી છે. આ એકાંતમાં જ સર્જક કોઈની શે શરમ વગર, લોકપ્રિયતાની ચિંતા વગર, ફક્ત પોતાની અંદરની વાતને, પોતાની કલાને વફાદાર રહીને લખી શકે. અહીં એ પેલો જર્મન કવિ રિલ્કે છે ને,
હા રિલ્કે,
એનો ઉલ્લેખ કરે છે. રિલ્કેએ ક્યાંક લખેલું આઈ વોન્ટ, એટલે કે બીજા કહે તેમ હું નહીં કરું, હું મારા રસ્તે ચાલીશ.
આઈ વોન્ટ.
હા, જોશી સવાલ પૂછે છે કે આપણા સર્જકોમાં આવી વોન્ટ કહેવાની હિંમત, આવી ખુમારી છે? જો કે સ્પષ્ટતા પણ કરે છે કે બીજા સાહિત્યમાંથી, પશ્ચિમના લેખકોમાંથી પ્રેરણા લેવી એ ખોટું નથી, એ તો સર્જકનો હક છે.
બરાબર.
પણ પ્રેરણા નકલમાં ન ફેરવાઈ જવી જોઈએ. જેમ કે કાફકા વાંચવો એનો અર્થ એ નથી કે કાફકા જેવું લખવાનો પ્રયત્ન કરવો.
હા, એ તો સાચું.
ઉલટું, જોશી કહે છે કે સાચું વાંચન તો અનુકરણ કરવાની વૃત્તિને મારી નાખે છે. એ આપણને આપણો પોતાનો રસ્તો શોધવા પ્રેરે છે.
આ અનુકરણની વાત પરથી જ જોશી પેલી પશ્ચિમી વિચારધારાઓ અથવા તો સરિયાલિઝમ, અસ્તિત્વવાદ જેવા લેબલ્સ જે એ સમયે બહુ ચાલતા હતા,
બરાબર,
એને આંધળાપણે અપનાવવા સામે પણ ચેતવે છે. ખરું,
પાછળની જે ખરી સમજ છે એનો અભાવ હોય છે. કેટલાક માટે તો આવા લેબલ લગાડી દેવા એ જ જાણે નવીનતા. જોશી એવી વૃત્તિને પણ નથી સ્વીકારતા જે ભૂતકાળ કે પરંપરાને ખાલી જૂનું છે એટલે જ ફેંકી દે.
હા,
અને સાથે સાથે ભવિષ્ય તરફ આંધળી દોટ લગાવવી, ભરે ભવિષ્ય કેવું હશે એ ખબર ન હોય, એ પણ એમને બરાબર નથી લાગતું. અહીં એ અંગ્રેજ લેખક ડીએચ લોરેન્સનું એક બહુ માર્મિક અવતરણ ટાંકે છે.
શું કહે છે લોરેન્સ?
લોરેન્સ કહે છે કે આપણા પૂર્વજોથી મુક્ત થવા, ક્યારેક એમની સામે પ્રતિક્રિયા આપવી પડે એ જરૂરી છે, પણ એ પછી ભૂતકાળનો નકાર અને ભવિષ્યની અનિશ્ચિતતા વચ્ચે સર્જક પાસે ખરેખર શું બચે છે?
હા, શું બચે?
લોરેન્સના અને જોશીના મતે એ છે વાસ્તવિકતાની, સૂર્યપ્રકાશિત તાત્કાલિકતાની તીવ્ર સભાનતા.
વાસ્તવિકતાની સૂર્યપ્રકાશિત તાત્કાલિકતાની તીવ્ર સભાનતા, ભારે શબ્દો છે. આનો સરળ અર્થ શું? હા, છે તો ગહન, પણ મૂળ વાત એમ છે કે ભૂતકાળના ભાર અને ભવિષ્યની કલ્પનાઓથી મુક્ત થઈને સર્જકે વર્તમાન ક્ષણની જે વાસ્તવિકતા છે, જેવી છે તેવી, એનો પૂરેપૂરી તીવ્રતાથી સામનો કરવો જોઈએ.
એનાથી ભાગવાનું નહીં.
બરાબર.
એને આંખમાં આંખ નાખીને જોવાની હિંમત, જેમ પેલો સૂર્યનો તડકો હોય ને એમાં બધું સ્પષ્ટ દેખાય, એવી રીતે વર્તમાનની વાસ્તવિકતાને એની બધી ગૂંચો સાથે જોવાની અને અનુભવવાની ક્ષમતા પણ જોશી કટાક્ષ પણ કરે છે કે ઘણા સર્જકો આ સૂર્યપ્રકાશ જેવી સીધી વાસ્તવિકતાથી ડરીને કોઈકને કોઈક વિચારધારા કે વાદના પડછાયામાં ભરાઈ જાય છે.
અને આ વાત પરથી યાદ આવ્યો, જોશી પેલું સતત સંઘર્ષ, કટોકટી, સંક્રાંતિકાળ આવા શબ્દો બહુ વપરાય છે ને, એની સામે પણ શંકા કરે છે. જાણે બધું હંમેશા ખોરંભે જ ચડ્યું હોય.
સાચી વાત. તેઓ આવી ભાષાના અતિરેકને બૌદ્ધિક આપત્તિવાદ જેવું કહે છે. ઇન્ટેલેક્ચ્યુઅલ કેટેસ્ટ્રોફિઝમ,
બૌદ્ધિક આપત્તિવાદ.
હા, જાણે સતત એમ કહ્યા કરું કે બધું ભાંગી રહ્યું છે, બધું સંકટમાં છે, એ પણ એક ફેશન હોય. જોશીનું માનવું છે કે કવિતા કે સાહિત્યને આવા વાદ કે સતત સંકટના રટણથી બહુ લાભ નથી થતો.
તો પછી કવિતાની ખરી જગ્યા ક્યાં?
એ સંઘર્ષની વચ્ચે અચાનક જે પેલી સ્પષ્ટતાની, મુક્તિની ક્ષણ મળે ને, વિશદ નિર્ભ્રાંત મુક્તિની ક્ષણ, એ કવિતા છે. એ સમજ, એ રાહત. ખાલી સંઘર્ષનું વર્ણન એ કવિતા નથી. સંઘર્ષ તો કદાચ બધું ગંદુ કરી નાખે, ઢોળી નાખે, પણ કવિતાનું મુખ તો સ્વચ્છ હોવું જોઈએ, નિર્મળ.
નિબંધના અંત તરફ જઈએ તો જોશી બીજા કયા જોખમો તરફ ધ્યાન દોરે છે જેનાથી સર્જકે સાવધ રહેવું જોઈએ?
મુખ્યત્વે બે વાત છે. એક તો પેલું એક અંતિમ છેડેથી બીજા અંતિમ છેડા તરફ ઝૂલવાની વૃત્તિ.
એટલે કે?
જેમ કે બહુ લાગણીવેળાથી બચવા માટે સાવ સૂકી બૌદ્ધિકતામાં સરી પડવું, અથવા તો પરિવર્તન લાવવાનો પ્રયાસ એટલો તીવ્ર થઈ જાય કે જાણે વળગણ બની જાય, સંતુલન ખોરવાઈ જાય.
બરાબર, સંતુલન જરૂરી છે.
અને બીજું જે બહુ મહત્વનું છે, જો સર્જક પાસે પોતાના જે અંગત ભાવો છે, દુઃખ છે, ક્ષોભ છે, એને કલામાં વ્યક્ત કરવા માટે કોઈ નક્કર વાસ્તવિકતા કે અનુભવનો આધાર, આલંબન ન હોય તો શું થાય?
શું થાય?
તો કૃતિમાં ખાલી હું એટલે કે સર્જકનો અહંકાર જ દેખાયા કરે. જો નક્કર અનુભવનો સ્પર્શ ન હોય તો આ બધું ખાલી શબ્દોનું ફીણ બની જાય, હવામાં ઉડી જાય. અંતે જેટલી સાચી કવિતા કે કલા બચે છે ને, તેટલી જેની કિંમત.
ખૂબ સરસ. સુરેશ જોશીના વિચારો ખરેખર ઊંડાણપૂર્વક વિચારવા જેવા છે અને આજે પણ એટલા જ પ્રસ્તુત લાગે છે. આટલી બધી ચર્ચા પછી જો આપણે ત્રણ મુખ્ય મુદ્દા તારવવા હોય શ્રોતાઓ માટે તો શું કહી શકીએ?
હા, જરૂર. મારા મતે ત્રણ મુખ્ય વાતો આ હોઈ શકે. પહેલું, પ્રમાણિકતા અને મૂળ સાથે જોડાણ. સાચું સર્જન જે ટકે એવું હોય એ બહારના દેખાડા કે ફેશન કે દબાણથી નથી આવતું. એ તો સર્જકના પોતાના અંદરના સ્થિર કેન્દ્ર સાથેના ઊંડા પ્રમાણિક સંબંધ અને આસપાસની વાસ્તવિકતા સાથેના સીધા સંવાદમાંથી જ આવે છે. આ કદાચ નિબંધનો સાર છે.
બરાબર, પ્રમાણિકતા અને મૂળ સાથે જોડાણ. બીજું,
પોતાના સમય સાથે સંવાદ અનિવાર્ય. સર્જક પોતાના યુગની હકીકતોથી ભલે અઘરી હોય, ભાગી ન શકે. એની જવાબદારી છે કે એ પોતાના સમયની ગૂંચોને સમજે, અનુભવે અને કલા દ્વારા વ્યક્ત કરે. આ વાત ખાલી સર્જકો માટે જ નહીં, આપણા બધા માટે છે. આપણે આપણા સમય સાથે કેટલા પ્રમાણિક છીએ.
ખૂબ મહત્વનો મુદ્દો. અને ત્રીજું,
અનુકરણ નહીં, આગવો સૂર. બીજાની નકલ કરવાથી, લાદેલા નિયમો પાળવાથી કે સપાટી પરના વાદો પાછળ દોડવાથી કંઈ નહીં વળે. પોતાનો આગવો અવાજ, પોતાની આગવી દ્રષ્ટિ શોધવી અને કેળવવી, એ જ કલાના સાચા મૂલ્યનો આધાર છે. યાદ રાખવા જેવું છે કે સાચું પોષણ અનુકરણને મારે છે, જન્મ નથી આપતું.
ઉત્તમ. આ ત્રણ મુદ્દા ખરેખર ઘણું કહી જાય છે. અને અહીંથી જ મને એક વિચાર આવે છે, જોશી આ બધું લખ્યું 1970માં.
હા,
આજનું વિશ્વ તો કેટલું જુદું છે. ઇન્ટરનેટ, સોશિયલ મીડિયા, માહિતીનો ધોધ અને કદાચ પહેલા કરતાં પણ વધારે ઘોંઘાટવાળા ઓનલાઈન સરઘસો અને ટંકશાળો છે, ખરું ને?
ચોક્કસપણે.
તો આવા સમયમાં જોશીનું પેલું આહવાન કે ભાઈ પ્રમાણિક એકાંત શોધો અને સૂર્યપ્રકાશિત તાત્કાલિકતાનો સામનો કરો, એ આજના સર્જક માટે કેટલું પ્રસ્તુત છે? શું એ બધું અઘરું બની ગયું છે કે પછી કદાચ વધુ જરૂરી? આના પર વિચારવા જેવું છે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.